चलो मंगला चरण
नमो हरि हंसाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो वर्जायाणम नमो लोए सवताहूणम।
जो आपने आज जैन सिद्धांत प्रश्नोत्तर माला पुस्तक माथी जे जैन धर्म ना एकदम बेसिक में बेसिक सिद्धांतो छे एनी चर्चा आपने करी छे। आवाज आवे छे बराबर? पाछळ सुधी आवे छे ना? ओके, तो आमां शुरुआत क्यांथी थाय छे के आमां अलग अलग चेप्टर छे। एमां द्रव्य चेप्टर, गुण चेप्टर, पर्याय चेप्टर, એ ત્રણ આપણા પહેલા સ્ટાર્ટિંગ ના પ્રારંભિક ચેપ્ટર છે। એની પાછળ ચાર અભાવ, ષટકારક એ બધું આવશે, પછી આપણે પાછળથી જોશું। તો સૌથી પહેલા દ્રવ્ય ગુણ પર્યાય ત્રણે એક સાથે આપણે સમજીએ છે, ભલે પાછળ ચેપ્ટરમાં ડિટેલ્સ અલગ અલગ છે, પણ એક સામાન્ય સ્વરૂપ આપણે સમજીને આગળ વધીએ છે। ઠીક, આપણી ઘણી ડિટેલ ચર્ચાઓ થઈ ગઈ છે, આ રિવિઝન તરીકે આપણે થોડુંક આગળ લઈએ છે અને પછી આગળ વધશું, બરાબર? જો કોઈ પણ વસ્તુ હોય ને, આ શું છે, એક ક્યુબ જેવું આપણે ડ્રો કરીએ, કોઈ પણ પદાર્થ હોય ને, આ પદાર્થ છે ને, એક વસ્તુ છે, એક સબસ્ટન્સ છે, એક મેટર છે, રાઈટ? એ પદાર્થ પોતે જે છે એને દ્રવ્ય કહેવાય। આટલું ક્લિયર છે? હવે એ પદાર્થમાં કઈ વિશેષતાઓ છે, એમાં કઈ વિશેષતાઓ છે કે આટલી આટલી સાઈઝનું છે, ક્યુબિક છે, સોલિડ છે, સમજાય? જે પણ એની વિશેષતાઓ હોય એને ગુણ કહેવાય। અને એની વર્તમાન અવસ્થા શું છે, વર્તમાન અવસ્થા કયા ફોર્મમાં છે, તો એને પર્યાય કહેવાય। જો ગુણ અને પર્યાયમાં થોડો ફરક સમજવો બહુ જરૂરી છે। ગુણ કોને કહેવાય? કે એ પદાર્થમાં એવી કાયમ રહેવા વાળી વિશેષતાઓ જે ક્યારે બદલાય નહીં। આપણે ઓલું માટી હોય ને જેનાથી આપણે ઓલા રમકડા બધા બનાવીએ, હાથી ઘોડા આદિ બનાવીએ, તો એ માટીનું ટ્યુબ સમજો, એ માટીથી બનેલું છે, તો એ માટીમાં એવી કઈ વિશેષતા છે કે માટીને તમે શેપ ચેન્જ કરી શકો છો, એવીની વિશેષતા છે ને? એની બીજી કઈ વિશેષતા છે કે એનામાં એવો સ્ટીકીનેસ પાવર છે કે તમે એને ફરીથી જોડીને અલગ આકાર બનાવી શકો છો। તો આ વિશેષતાઓ કાયમ રહેવા વાળી છે, બરાબર છે? એનો આકાર કાયમ રહેવા વાળો છે ના? આકાર કાયમ રહેવા વાળો નથી, કેમ કે અત્યારના કોઈક આકારમાં છે, એને ચેન્જ કરીને આપણે એનું ટ્રાયંગલ બનાવી દીધું, આપણે એનું સર્કલ બનાવ્યું, તો એ આકાર બદલાઈ જાય છે, ખ્યાલમાં આવે છે? આ બદલતી અવસ્થા, એમાં પણ જે વર્તમાન અવસ્થા છે એને પર્યાય કહેવાય છે। બદલતી અવસ્થાઓને પર્યાય કહેવાય છે, પણ એમાં એવા ત્રણેય કાળ રહેવા વાળા ટકતા ગુણોને ગુણ કહેવાય છે। આટલું સમજાય છે? દ્રવ્ય ગુણ પર્યાય, દ્રવ્ય ગુણ પર્યાય, બરાબર? તો જૈન ધર્મનો મૂળભૂત સિદ્ધાંત શું છે? સૌથી મૂળભૂત સિદ્ધાંત તો એ છે કે વિશ્વ સેનાથી બનેલું છે, કે આવા છ પ્રકારના અલગ અલગ દ્રવ્યથી બનેલું છે, એ દ્રવ્યમાં અનેક પ્રકારના અનંત ગુણો ભરેલા છે, અને ગુણોની કંઈક ને કંઈક, એટલે કે દ્રવ્યની કંઈક ને કંઈક વર્તમાન અવસ્થા હોય છે। સમજવા રહ્યા અંકલ? વિશ્વ છે દ્રવ્ય સે ભરા હુઆ હૈ, વો હરેક દ્રવ્ય કે અનંત ગુણ હૈ, ઓર વો દ્રવ્ય કી વર્તમાન મેં કોઈ ને કોઈ અવસ્થાએ હૈ। આ વસ્તુને હવે આપણે જીવ ઉપર ઉતારશું, જેમ જેમ આગળ જશું ત્યારે, અત્યારના બહુ સાધારણ વસ્તુ સમજીએ છીએ, પણ આગળ જતા એને જીવ ઉપર ઉતારશું કે વિશ્વમાં હું કોણ છું, તો અનંત જીવો છે એમાંનો હું એક જીવ છું, ખ્યાલ આવે? જેવી રીતના માટી એક પદાર્થ છે, એવી રીતના હું જીવ દ્રવ્ય એક પદાર્થ છું, મારા જેવા બીજા અનંત જીવ દ્રવ્યો છે, ખ્યાલમાં આવે છે? એ અનંત દ્રવ્યોમાં અનંત જાતના ગુણો ભરેલા છે, અને દરેક જીવ દ્રવ્ય સમાન હોવાથી ગુણો પણ સમાન છે। એ દરેક જીવમાં જ્ઞાન નામનો ગુણ છે, એનામાં દર્શન, સુખ, ચારિત્ર આદિ અનંત ગુણો છે। વર્તમાન અવસ્થામાં શું છે? હું મનુષ્ય છું, કોઈ કૂતરો છે, કોઈ બિલાડી છે, સમજાય? વર્તમાન અવસ્થામાં ફરક છે। એક મિનિટ, તો વર્તમાન અવસ્થામાં બધામાં ફરક છે. આટલું આપણે એક બેઝિક આપણે જોયું છે. હવે એના પછી આપણે છ પ્રકારના દ્રવ્યના નામ જોયા હતા, બધાને યાદ છે? કયા હતા? જીવ, ઉદગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. જીવ દ્રવ્ય કોને કહેવાય? જેનામાં જાણવાથી દેખવાની શક્તિ છે એને જીવ દ્રવ્ય કહેવાય છે, અથવા તો ચેતના ગુણ છે એને જીવ દ્રવ્ય કહેવાય. ઉદગલ દ્રવ્ય કોને કહેવાય છે? જેનામાં સ્પર્શ રસ ગંધ વર્ણ હોય એને પૂતગલ કહેવાય. આ જેટલી વસ્તુ આપણને દેખાય છે ને, નિર્જીવ વસ્તુ જેને આપણે સાધારણ રીતે નિર્જીવ કહીએ છીએ, આપણને જેટલી પણ વસ્તુ દેખાય છે, આ મકાન, આકાશ, આ સ્પીકર, આ ચોક આદિ, એ બધી નિર્જીવ વસ્તુઓ છે ને, બધા પૂતગલ. પછી ધર્મ દ્રવ્ય કોને કહેવાય છે? જે સ્વયં ગતિ કરતા જીવ અને પૂતગલોને ગતિ કરવામાં નિમિત્ત રૂપ સાધન હોય એને ધર્મ દ્રવ્ય કહે છે. જો આ ધર્મ દ્રવ્ય એક ફિઝિકલ સબસ્ટન્સ છે, એને આપણે જૈન ધર્મ સાથે કન્ફ્યુઝ નહીં કરતા. ખ્યાલમાં આવે છે? જૈન ધર્મ શું છે? એ તો એક કોન્સેપ્ટ છે, એક સિદ્ધાંતો છે, વિશ્વ વ્યવસ્થા છે. જયારે કે ધર્મ દ્રવ્ય એ એક ફિઝિકલ વસ્તુ છે, જેવી રીતના ચોક ફિઝિકલ વસ્તુ છે કે નહીં, એવી રીતના ધર્મ દ્રવ્ય એક ફિઝિકલ વસ્તુ છે જે લોકો બધે ફેલાયેલો છે. ખ્યાલમાં આવે છે? પછી અધર્મ દ્રવ્ય એ પણ એક ફિઝિકલ વસ્તુ છે. તો કોને કહેવાય અધર્મ દ્રવ્ય? જે સ્વયં ગતિ પૂર્વક સ્થિતિ થતા જીવ અને પૂતગલોને સ્થિર થવામાં નિમિત્ત ભૂત કારણ છે એને અધર્મ દ્રવ્ય કહે છે. બરાબર છે? આ ધર્મ દ્રવ્ય અને અધર્મ દ્રવ્ય ને સામાન્ય ભાષામાં સમજવું હોય તો કેવી રીતના સમજાય? કે આજે હું ગમન કરું છું ને, જીવ પૂતગલ ગમન કરે છે, એ ગમન થવામાં, ગમન કરે છે તો જીવ પોતે, પણ એને ગમન થવામાં જે એક મીડિયમ, જે એક સાધન હોવું જોઈએ એ ધર્મ દ્રવ્ય છે, અને અટકવામાં જે એક સાધન હોવું જોઈએ એ અધર્મ દ્રવ્ય. બરાબર? પછી આકાશ દ્રવ્ય કોને કહે છે? હા, જે જીવાદી પાંચે દ્રવ્ય ને રહેવાનું સ્થાન આપે, એટલે કે અવગાહના આપે, એને આકાશ દ્રવ્ય કહે છે. આકાશ એટલે શું? ઉપર બ્લુ દેખાય છે, આકાશ છે ના, એ તો પૂતગલ છે, કેમ કે દેખાય છે. આકાશ શું છે? જે જગ્યા છે, ખાલી જગ્યા જે છે ને, બસ એક સ્પેસ, એક ખાલી જગ્યા જે છે એ આકાશ દ્રવ્ય છે. એની અંદર રહેલી વસ્તુ આપણને દેખાય છે, પૂતગલ આદિ વસ્તુ આપણને દેખાય છે. આ હવા ફીલ થાય છે કે નહીં? આ અવાજ સંભળાય છે કે નહીં? આ જે પણ વસ્તુ પાંચ ઇન્દ્રિય થી જણાઈ શકે છે ને, બધું જ પૂતગલ છે, બધું જ પૂતગલ છે. ભલે અવાજ આપણને દેખાતો નથી, પણ સંભળાય છે એ પણ પૂતગલ છે. ખ્યાલમાં આવે છે? આપણે પૂતગલોના પણ પ્રકાર છે અલગ અલગ, કે સ્થૂળ છે, કે સૂક્ષ્મ છે, કે કેવા છે, એ આપણે જોશું આગળ જેમ જશું. અને છેલ્લું કાળ દ્રવ્ય. કાળ દ્રવ્ય કોને કહે છે? હા, જે જીવાદી પાંચે દ્રવ્ય ને પરિણમનમાં નિમિત્તભૂત કારણ હોય એને કાળ દ્રવ્ય કહે છે. તો શું કાળ આવીને મને ઓલ્ડ કરી જાય છે? મારી એજ વધે છે ને, આપણે ઉંમર વધે છે કે નહીં બધાની? તો કાળ દ્રવ્ય આવીને કરી જાય છે. તો કોણ કરે છે? જીવ અને પૂતગલ સ્વયં પોતે પરિણમન કરે છે. આ શરીર, આ વાળ જે છે ને, એ શાળામાંથી સુખે કાળ દ્રવ્ય કરે છે ના, એ પૂતગલના પોતાનું પરિણમન છે. એવું હોવા છતાં એક નિમિત્ત કારણ, એક પાછળ એક સાધન તરીકે, કે ભાઈ આ ચેન્જ જે થાય છે ને માપવાનું એક મેજરમેન્ટ તરીકે કાળ દ્રવ્ય ત્યાં રહેલું છે. આટલી વસ્તુ આપણે સાધારણ પહેલા જોઈ છે. બરાબર? જો આ બુક માંથી જોઈએ, જેની પાસે સોફ્ટ કોપી હોય કે હાર્ડ કોપી હોય કાઢી શકે છે. જો આ બુક માંથી, આમ તો આપણે 30 ક્વેશ્ચન સુધી થયું છે. આ 30 ક્વેશ્ચન માં આ છ દ્રવ્યના સામાન્ય નામ, એની પરિભાષાઓ અને એની થોડી થોડી વિશેષતાઓ એ આપણે જોઈ હતી. એમાં સ્પેશિયલી લાસ્ટ ટાઈમ આપણે આકાશ અને કાળ, એમાં પણ મેઇન કાળ ઉપર બહુ ડિટેલમાં જોયું હતું. લાસ્ટ ટાઈમ આપણે શું જોયું હતું કે કાળ દ્રવ્ય ના કેટલા ભેદ છે? બે ભેદ છે. કયા કયા છે? બે, નિશ્ચયકાળ અને વ્યવહારકાળ. નિશ્ચયકાળ કોને કહેવાય? જે કાલાણું, જે એક્ચ્યુઅલ ફિઝિકલ પરમાણુ છે એને નિશ્ચયકાળ કહેવાય. અને વ્યવહારકાળ કોને કહેવાય? ટાઈમ, જે આપણે માપીએ છીએ, યર, દિવસ, મહિના આદિ, એને વ્યવહારકાળ કહેવાય છે. થોડું ફરીથી જોઈએ. જેવી રીતના આ ચોક માંથી આપણે ચૂનો ખારીએ તો અંદર એના પરમાણુઓ નીકળે છે કે નહીં? એ પરમાણુ કયા દ્રવ્યના પરમાણુ છે? ઉદગલ દ્રવ્યના પરમાણુ છે. ઉદગલ છે ને, તો બસ એવા જ નાના નાના, જે એનો બીજો ભાગ ન થઈ શકે એવા, બીજું એક દ્રવ્ય છે જેને કાળ દ્રવ્ય કહેવાય છે. કાળ અણુ, એ પણ ફિઝિકલ પરમાણુ જેવો અણુ છે. સમજાય છે? આકાશના દરેકે દરેક ક્ષેત્ર પર એવા એક 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 પરમાણુ રહેલા છે. એ પરમાણુ કેટલું ફાસ્ટ પરિણમન કરે છે, એ કાળ દ્રવ્યના પરિણમનને જેટલો ટાઈમ લાગે એને એક સમય કહેવાય છે. એવા અસંખ્યાત સમય જમા કરો તો એક સેકન્ડ થાય છે. અને પછી બાકીના મેઝરમેન્ટ આપણને ખબર છે કે 60 સેકન્ડ મિનિટ થાય, મિનિટ નો કલાક થાય. તો આ જે ટાઈમ માપવાનું જે સાધન છે ને, એ ટાઈમ માપવાનું સાધન એ કાળ દ્રવ્યના પરિણમન થી તૈયાર થાય છે. સમજાય છે? આપણે એમ કહીએ ને કે આજે હું આટલા વર્ષનો થયો, તો એ વર્ષ માપ્યા કેવી રીતે? કે વર્ષમાં માપ્યા. તો વર્ષો ને મહિનામાં માપ્યા, મહિના ને દિવસમાં માપ્યા, પણ છેવટે કોઈ બેઝિક યુનિટ તો હોવું જોઈએ ને કે જેના આધારે બધું મપાય છે. એ યુનિટ છે સમય. સમય એટલે એક, આપણે જેને ક્ષણ પણ કહીએ છીએ, એક સમય એ બહુ જ સૂક્ષ્મ છે. એક સેકન્ડમાં અસંખ્યાત સમય આવી જાય. તો એટલું ફાસ્ટ એક દ્રવ્યનું પરિણમન થાય એ કાળ દ્રવ્ય કહેવાય છે. બરાબર? આ બધું આપણે ડિટેલમાં લાસ્ટ ટાઈમ જોઈ લીધું. હવે એનાથી આગળ વધીએ છીએ. જો આપણે 26 ક્વેશ્ચન જોઈએ છે, 26 ક્વેશ્ચન આપણે જોઈએ છે. ક્વેશ્ચન શું છે કે જીવાદી જે 6 દ્રવ્ય છે તો એ સંખ્યામાં કેટલા છે? આ વિશ્વમાં કેટલા છે? તો જીવ કેટલા છે? અનંત છે. પૂજગલ કેટલા છે? એ જીવ જેટલા છે એના કરતા બી અનંત ગણા પૂજગલ છે. બરાબર? ધર્મ, અધર્મ અને આકાશ એ કેટલા છે? એક એક છે. અને કાળ દ્રવ્ય કેટલા છે? અસંખ્યાત છે. લોકમાં જેટલા પ્રદેશ છે એટલા અસંખ્યાત કાળ દ્રવ્ય છે. જો આમાંથી આન્સર પણ વાંચીએ, જીવ અનંત છે અને તે સંપૂર્ણ લોકમાં ભરેલા છે. એમાં કયા જીવ ક્યાં ભરેલા છે કોઈને ખ્યાલ છે? કોઈ સામાન્ય જાણકારી કોઈને ખ્યાલ છે? વેરી ગુડ. આખા લોકમાં બધે જીવ ભરેલા છે એવું આપણે કહીએ ને. આવું લોક છે ને આપણે, તો એ લોકમાં અહીંયા વચ્ચે એક આમ ઉભી, આખો એક અહીંયા ઉપરથી જુઓ તો ઇટ ઇઝ સ્ક્વેર જેવું, આવું એકું સ્ક્વેર જેવું આખો એક દાંડા જેવું ઉભું છે, એને શું કહેવાય છે? અને ત્રસ નાડી કહેવાય છે. ત્રસ નાડી, ત્રસ જીવ સમજે, ત્રસ અને સ્થાવર, જે આપણે ઇન્દ્રિય કહીએ ને, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય, તેમાં એક ઇન્દ્રિય જીવને સ્થાવર કહેવાય અને બે, ત્રણ, ચાર, પાંચ એને ત્રસ કહેવાય. આપણે કેવા જીવ છે? આપણે પાંચ ઇન્દ્રિય છે એટલે ત્રસ જીવ છે. આ કીડી મકોડા કેવા જીવ છે? ત્રસ જીવ છે. એક ઇન્દ્રિય જીવ કયા હોય? હા, જે પૃથ્વી કાયિક, જલ કાયિક, અગ્નિ કાયિક, વાયુ કાયિક ને વનસ્પતિ કાયિક, આ પાંચ સ્થાવર જીવ કહેવાય. તો આ આખા લોકમાં બાકી બધે ખાલી સ્થાવર જ છે. ત્રસ્ત જીવો જે છે એ ખાલી આટલા અંદરના એરિયામાં જ રહેલા છે. ખ્યાલમાં આવે છે? જે ત્રસ્ત જીવો જે છે એ ખાલી આટલા અંદરના એરિયામાં જ રહેલા છે. ધીસ ઇનસાઇડ એરિયા ઇઝ એકચ્યુઅલી વેરી સ્મોલ. આ ડાયગ્રામ ઇઝ નોટ સિમેટ્રિક. પણ જો તમે ઇમેજિન કરો આપણે આમ આખું ડ્રો કરીએ, તો ધીસ સ્ક્વેર ઇઝ સમવેર હિયર ઇન ધ મિડલ. ધીસ ઇઝ 7 રાજુ, એટલે ધીસ ઇઝ ઓનલી 1 આઉટ ઓફ 7. આમ ઉભું પણ 1 આઉટ ઓફ 7, તો 1 આઉટ ઓફ 49 થઈ ગયું ને. અને એમાં પણ પાછું આખું વર્ટિકલ જે 14 રાજુ છે એમાં પણ ખાલી સેન્ટર નો એટલો જ ભાગ રોકે છે. એટલે ઇફ યુ લુક એટ ધી વોલ્યુમ, ધી વોલ્યુમ ઓફ ધીસ રીજન ઇઝ ઓનલી 14 યુનિટ ઇઝ ક્યુબિક રાજુ, એમાં આપણે યુનિટમાં નહીં જઈએ, 14 આઉટ ઓફ 343. સો ધીસ રીજન ઇઝ વેરી સ્મોલ કમ્પેર્ડ ટુ ધ રેસ્ટ ઓફ ધ લોક. એટલે આખા લોકમાં તો બધે ખાલી એકેન્દ્રીય જીવો જ રહેલા છે. આપણે બધા જ બધા જીવો મળીને આ નરક, દેવ, સિરિયન્સ, સિરિયન્સમાં 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય અને મનુષ્ય, એ બધા ખાલી આટલા એરિયામાં જ રહેલા છે. ઓકે, એનું ડિટેલ પણ આપણે પછી જોશું આગળ વધારે. આગળ તો જીવ થી પણ અનંત ગણા અધિક પૂજ્યલો છે. આપણે અત્યારના આ શરીરમાં એક જીવ છે ને, એ એક જીવની સાથે વાળમાં કેટલા પૂજ્યલ છે? ઘણા બધા અનંતો પૂજ્યલો છે આ શરીરના સ્કિનમાં, હાડકાઓમાં, પછી એના મસલ્સમાં, એ બધું પૂજ્યલથી બનેલું છે ને. એના સિવાય કર્મ પરમાણુ છે, તેજસ પરમાણુઓ છે, એ બધા પૂજ્યલ દ્રવ્ય છે. સમજાય? તો એક જીવ સાથે અનંત પૂજ્યલો છે, તો એવા અનંત જીવ સાથે એનાથી પણ અનંત પૂજ્યલો રહેલા છે. એનાથી પણ પૂજ્યલ દ્રવ્યો અનંત છે અને તે સંપૂર્ણ લોકમાં ભરેલા છે. આ પૂજ્યલ દ્રવ્ય આખા લોકમાં ભરેલું છે. ધર્મ અને અધર્મ એક એક છે. એ ધર્મ અને અધર્મ દ્રવ્ય કેવું છે કે જેવો આ લોકનો શેપ છે ને, એવો જ એનો શેપ છે એક્ઝેક્ટલી. અને લોકના આખા લોકમાં ફેલાયેલું એક એક દ્રવ્ય છે. ધર્મ દ્રવ્ય કેના જેવું છે કે જાણે દરિયામાં, એટલે કોઈ લેક કેવું હોય, જેમાં પાણી હોય ને, અને માછલીને મૂવ થવા માટે પાણી જોઈએ કે નહીં, બસ એના જેવું છે. કે એ ધર્મ દ્રવ્ય અહીંયા બધે રહેલું છે, તો જીવ પૂજ્યલોને મૂવ થવામાં એ જરૂરી છે. એ જેવી રીતે પાણી જાતે માછલીને મૂવ કરાવતું નથી, એવી રીતના એ ધર્મ અધર્મ દ્રવ્ય જાતે જીવ પૂજ્યલોને મૂવ કરાવતા નથી, એ મીડિયમ તરીકે છે. આગળ આકાશ દ્રવ્ય એક છે અને તે લોક અને અલોકમાં વ્યાપ્ત છે. આકાશ દ્રવ્યની પણ આપણે બહુ ડિટેલમાં ચર્ચા થઈ ગઈ. આકાશ ક્યાં ક્યાં છે? ત્યાં લોકની અંદર તો છે, પણ આજુબાજુ બહાર બધે જ રહેલું છે. ખ્યાલમાં આવે છે? આકાશ દ્રવ્ય લોક તો ખાલી સ્મોલ પોર્શન ઓફ આકાશ છે. એના સિવાય બહાર જુઓ તો અનંત અનંત ફેલાયેલું આકાશ છે. દશે દિશાઓમાં જતા જાઓ જતા જાઓ તો એનો કોઈ અંત જ નથી. અને આગળ વિશાળ દ્રવ્ય અસંખ્યાત છે. તે લોકાકાશમાં દરેક પ્રદેશે એક એક રત્નની રાશિની જેમ રહેલો છે. એટલે કેવી રીતના છે કે જેવી રીતના લોકાકાશ છે, તો એને એક એક પ્રદેશ પર એક 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 કાળ દ્રવ્ય રહેલા છે. સમજાય ને? એમ કરતા કરતા આખું આપણે ભરી લઈએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, હવે આપણે આગળ વધીએ છીએ તો આમાં ઘણા બધા એડિશનલ ઇન્ફોર્મેશન જેવું છે. સો ધ ક્વેશ્ચન્સ મે નોટ બી ઇન્ટરરિલેટેડ, પણ દેર આર લોટ ઓફ એડિશનલ ઇન્ફોર્મેશન, સો વી વિલ ગો થ્રુ ધેમ. પહેલું છે અસ્થિકાય કોને કહેવાય? કોઈ સાંભળેલું છે અસ્થિકાય? સી, અસ્થિકાય ઇઝ મેડ અપ ઓફ 2 વર્ડ. અસ્થિ કાય, તો અસ્થિ પ્લસ કાય. અસ્થિ મતલબ એક્ઝિસ્ટન્સ, હોવા પણ, હોવું. તો લોકમાં કેટલા દ્રવ્ય છે? 6 દ્રવ્ય છે ને, તો 6 નું એક્ઝિસ્ટન્સ છે કે નહીં? છે. તો આમાં તો 6 દ્રવ્ય નું એક્ઝિસ્ટન્સ છે. કાય એટલે શરીર, કાય એટલે આકાર. તો અગર સિંગલ પરમાણુ હોય તો એને કાય ન કહેવાય. સિંગલ જે એક જ પ્રદેશ રોકે એને કાય ન કહેવાય. ઇફ યુ ગેટ ટુગેધર અને ફોર્મ એકચ્યુઅલી અ બોડી, કાય એટલે બોડી આપણે કહીએ ને, ઇફ યુ ફોર્મ અ બોડી તો એને કાય કહેવાય. સમજાય ને? તો હવે જીવ દ્રવ્ય, પછી પૂજ્યલ, ધર્મ, અધર્મ અને આકાશ, 5 દ્રવ્ય એવા છે કે વિચ ઓક્યુપાઈઝ મોર ધેન વન પ્રદેશ. કેવી રીતે? કે જેવી રીતના જીવ છે, હાઉ મચ સાઇઝ ડઝ ઇટ ઓક્યુપાય? કે અસંખ્યાત પ્રદેશ, જેટલું બોડીનો એરિયા છે એટલું જીવ ઓક્યુપાય કરે છે ને. પૂજ્યલને 2 ઓપ્શન છે, કે સપોઝ ઇન્ડિવિજ્યુઅલ એટમ હોય તો એક જ પ્રદેશ રોકશે, પણ જયારે એ કોમ્બિનેશન થઈને આવા સ્કંદ બનાવે છે તો એ ઘણી બધી જગ્યા રોકે છે. રાઈટ, તો પૂજગલ ધર્મ અને અધર્મ તો આખા લોકાકાશમાં ફેલાયેલા છે અને આકાશ લોક અને અલોકમાં ફેલાયેલું છે. સો ધીઝ ફાઈવ દે એકચ્યુઅલી હેવ અ બોડી, દે હેવ બિગર ધેન વન એટોમિક સાઈઝ એમ કહી શકાય. જયારે કાળ દ્રવ્ય કેવું છે કે ઇન્ડિવિજ્યુઅલ એક જ પ્રદેશ પરમાણુ રોકે છે, તો એને કાંઈ નથી, એટલે એનું કઈ એક્ઝિસ્ટન્સ નથી એમ નહીં, પણ ઇટ ડઝન્ટ રીલી ફોર્મ એ બિગર બોડી, ઇટ જસ્ટ ઇટ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ બાય ઇટસેલ્ફ. તો જે છ દ્રવ્ય છે એ છ દ્રવ્યમાંથી બિકોઝ ઓફ ધીસ કન્ડિશન આ પાંચ ને અસ્થિકાય કહેવામાં આવે છે. કાળ દ્રવ્યને અસ્થિકાય કહેવામાં આવતું નથી. ખ્યાલમાં આવે છે? જો એ આપણે બે ત્રણ ક્વેશ્ચન છે એનાથી વાંચીએ. અસ્થિકાય કોને કહે છે? આન્સર, બહુ પ્રદેશી દ્રવ્યને અસ્થિકાય કહેવાય. બહુ પ્રદેશી એટલે કે એની સબસ્ટન્સ ધેટ ઓક્યુપાઈઝ મોર દેન વન પ્રદેશ ઇઝ કોલ્ડ બહુ પ્રદેશી. તો એવા કેટલા દ્રવ્ય અસ્થિકાય છે? કે જીવ, પૂજગલ, ધર્મ, અધર્મ અને આકાશ, એ પાંચ દ્રવ્યો અસ્થિકાય છે. કાળ દ્રવ્ય અસ્થિકાય કેમ નથી? કાળ દ્રવ્ય એક પ્રદેશી છે માટે અસ્થિકાય નથી. તો પૂજગલ પરમાણુ પણ એક પ્રદેશી છે તો તેને કેવી રીતના અસ્થિકાય કહેવાય? જો કે પૂજગલ પરમાણુ એક પ્રદેશી છે પણ એનામાં સ્કંદરૂપ બનીને બહુ પ્રદેશી થવાની શક્તિ છે, એથી ઉપચારથી એને પણ અસ્થિકાય કહેવામાં આવે છે. ઉપચારથી એટલે કહેવા માટે ખાલી. ટેકનિકલી પૂજગલ દ્રવ્ય ઇઝ ઓલસો નોટ અસ્થિકાય, પણ બીકોઝ ઇટ હેઝ એબિલિટી ટુ મેક બિગર બોડી, એટલે એને વ્યવહારથી ઉપચારથી એને પણ અસ્થિકાય કહેવામાં આવે છે. ખ્યાલમાં આવે છે? ઓકે, હવે આગળ વધીએ છીએ. સો ઇટ ઇઝ ચેન્જિંગ ધ ટોપિક અગેન. હવે શું કહે છે કે જીવાદી છ દ્રવ્યો છે એને તમે કોઈ પણ બે ગ્રુપના ઓલામાં ક્લાસિફાય કરો. જીવાદી છ દ્રવ્યો છે એને તમે ક્લાસિફાય કરવું હોય તો કેવી રીતના કરાય? કે જેવી રીતના કે જીવ છે એ જીવ છે અને બાકી બધા કેવા છે? જળ છે. એ બાકી બધા કેવા છે? જળ છે, નિર્જીવ છે એમ કહી શકાય ને. જીવ છે અને નિર્જીવ છે. તો આપણે કોને નિર્જીવ કહીએ? જનરલી આપણે જનરલી પૂજગલ ને નિર્જીવ કહેતા હોઈએ છે. ખ્યાલમાં આવે છે? કેમ કે આપણને એ દેખાય છે, કન્વેન્શનલી આપણને એ જ ઇઝીલી દેખાય છે. પણ આકાશ, કાળ, ધર્મ, અધર્મ એ પણ બધા નિર્જીવ દ્રવ્ય જ છે. તો એક તો થયું જીવ અને નિર્જીવ, અથવા જીવ અને જળ, અથવા જળ અને ચેતન. બરાબર છે? સેકન્ડ, આ પૂજગલ દ્રવ્ય કેવું છે? દેખાઈ શકે છે, રૂપી છે, રૂપી છે અથવા મૂર્તિક છે. અને બાકીના પાંચ દ્રવ્ય કેવા છે? કે જે દેખાતા નથી, અરૂપી છે. દેખાતા નથી એટલે ખાલી એક કોમન કહેવાની ભાષા છે. બાકી રૂપી એટલે કેવા? કે જેનામાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ હોય એને રૂપી કહેવાય. તો બાકીના પાંચ દ્રવ્ય કેવા છે? સ્પર્શ, રસ, ગંધ, વર્ણ થી કઈ રીતે છે એટલે અરૂપી છે. ખ્યાલમાં આવે છે? જો આપણે આ બધા હાઈ લેવલ થી જોઈએ, એ જીવાથી છ દ્રવ્યોને બે ભાગમાં કઈ રીતે પાડશો? તો પહેલું જીવ અને અજીવ, બીજું રૂપી અને અરૂપી, ત્રીજું ક્રિયાવતી શક્તિ વાળા અને ભાવવતી શક્તિ વાળા. આ શું છે? આનો શું મતલબ? આનો શું મતલબ? જો ક્રિયાવતી શક્તિ એટલે શું? કે જે જીવ અને પૂજગલમાં ગમન કરવાની શક્તિ છે, જીવ અને પૂજગલમાં એક જગ્યાથી બીજી જગ્યાએ જવાની શક્તિ છે. જયારે બાકીના ચાર દ્રવ્ય જે છે, ધર્મ અને અધર્મ તો આખા લોકમાં ફેલાયેલા છે, આકાશ તો લોક ને અલોકમાં બધે જ છે, અને કાળ દ્રવ્ય એક એક પ્રદેશ પર એક એક છે. ઓલ ઓફ ધીઝ આર ફિક્સ્ડ, દે નેવર મૂવ. પણ જીવ અને પૂજગલ બે દ્રવ્ય એવા છે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગમન કરે છે, તો એને ક્રિયાવતી શક્તિ કહેવાય. ખ્યાલમાં આવે છે એને ક્રિયાવતી શક્તિ કહેવાય. અને ભાવવતી શક્તિ એટલે શું કે ભાઈ બાકીના ચાર દ્રવ્ય છે ખાલી એની પર્યાય રૂપે પરિણમે છે. એ દરેક દ્રવ્ય પોતપોતાની પર્યાય રૂપે પરિણમે છે એટલે એના ભાવ કરે છે. ખ્યાલમાં આવે છે. પછી આગળ બહુપ્રદેશી અને એક પ્રદેશી. બહુપ્રદેશી અને એક પ્રદેશી. હમણાં જ આપણે જોયું અસ્થિકાય એટલે બાકીના પાંચ દ્રવ્ય જે છે એ બહુપ્રદેશી છે અને કાળ દ્રવ્ય છે કેવું છે એક પ્રદેશી. ઓકે, હવે આગળ અજીવ દ્રવ્ય કયા કયા છે તો પુદ્ગલ ધર્મ અધર્મ આકાશ ને કાળ એ બધા અજીવ. રૂપી એટલે શું અને અરૂપી એટલે શું આ બધી આપણી વાત થઈ ગઈ એટલે ભગાવીએ છે. જે સ્પર્શ રસ ગંધ અને વર્ણ સહિત હોય એને રૂપી કહેવાય અને એનાથી રહિત હોય એને અરૂપી કહેવાય. આગળ છ દ્રવ્યમાં રૂપી કયા છે અને અરૂપી કયા છે. એક પુદ્ગલ એક જ દ્રવ્ય રૂપી છે અને બાકીના પાંચ અરૂપી છે. સેમ જ ઇન્ફોર્મેશન પેજ છે અને અલગ અલગ ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછેલા. આત્માને પ્રદેશ રૂપ અસંખ્ય અવયવ વાળો અવયવો માનવાથી તેના ખંડ થઈ જાય છે. આત્મા જીવ દ્રવ્ય કેટલું મોટું છે આપણે લાસ્ટ ટાઈમ થોડી ચર્ચા થઈ હતી. લેટ્સ ટેક ઇટ અપ અગેન. લાસ્ટ ટાઈમ આપણે એક ચર્ચા થઈ હતી કે આત્મા જે છે ને કોઈ પણ જીવ એની મેક્સિમમ સાઇઝ શું અને મિનિમમ સાઇઝ શું. બરાબર, કોઈ પણ જીવ દ્રવ્ય છે એ જીવ દ્રવ્યની મેક્સિમમ એક્સપાન્ડ થાય તો એની કેટલી સાઇઝ અને કોન્ટ્રેક્ટ થાય તો એની કેટલી સાઇઝ. આપણે બધા એક આમ જોઈએ છે કે સમ ઓફ અસ આર ટોલર સમ ઓફ અસ આર શોર્ટર, રાઈટ. હવે જીવ દ્રવ્ય તો જીવ જ છે પણ એનામાં એવું એક્સપાન્ડ અને સંકોચ થવાની કેપેબિલિટી છે એ પણ આપણે જોઈએ છે. આપણે જયારે કેડ હતા તો વી વર વેરી સ્મોલ એન સાઇઝ અને જેમ જેમ ગ્રોન અપ થયા તો નાઉ વી હેવ બીકમ બિગર. તો આપણો જ જીવ એક્સપાન્ડ થયો કે નહીં થાય છે ને. પછી આપણે કેરી ને બધા જોઈએ છે, વાયરસ ને બધું માઇક્રોસ્કોપમાં પણ જોઈએ છે તો દે આર સો સ્મોલ. એટ ધ સેમ ટાઈમ એલિફન્ટ જેવા એનિમલ્સ પણ આપણે જોઈએ છે તો દે આર વેરી હ્યુજ. ખ્યાલમાં આવે છે. તો આટલી રેન્જ તો આપણે જોઈએ છે જે આપણી આંખોની સામે છે પણ એના સિવાય પણ અમુક એવા જીવ છે જે આપણી આંખોની સામે નથી. દે આર ઇધર વેરી વેરી સ્મોલ ઓર વેરી વેરી બિગ. તો વેરી સ્મોલ એટલે કયા છે કે અમુક નિગોદના જીવ જે આપણે જોઈએ છે ને કાંદા બટેટા આદિ એમાં રહેલા અમુક જીવ છે દે આર વેરી 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 સ્મોલ, દે આર ધ સ્મોલેસ્ટ. અને અમુક મોટા જીવો કેવા છે તો અહીંયા આપણે ભરત ક્ષેત્રમાં નહીં પણ બીજા અમુક ક્ષેત્રમાં જઈએ તો ત્યાં બહુ મોટા ફિશીઝ ને બહુ મોટા મગરમચ્છ ને એવા બધા એનિમલ હોય છે. એના સાઇઝ ડાયમેન્શનમાં હમણાં નહીં જઈએ પણ દે આર હ્યુજ, વેરી બિગ, એઝ બિગ એઝ એમ સમજો હાફ ઓફ અર્થ. સમજાય છે? તો દે આર વેરી બિગ. પણ ઇવન ઇફ યુ લુક એટ ધી સ્મોલેસ્ટ જીવ તો એ નાનામાં નાનું જીવ પણ જેટલી જગ્યા રોકે છે એ જગ્યાને આપણે કાઉન્ટ કરવા જઈએ તો નંબર ઓફ પ્રદેશ ગોઝ ઇન અસંખ્યાત. સમજાય છે? નાનામાં નાનો જીવ પણ હોય તો નંબર ઓફ પ્રદેશ ગોઝ ઇન અસંખ્યાત. ઇમેજિન કરીએ આપણે કેરીને અત્યારે ઇમેજિન કરીએ સપોઝ. હવે એ કેરીને આપણા હ્યુમન જીવની સાઇઝ સાથે કમ્પેર કરીએ તો વોટ વિલ બી ધ મલ્ટીપ્લાયર? મિલિયન્સ, રાઈટ. સપોઝ મિલિયન્સ ઓફ એન્ટ ની સાઇઝ મળીને હ્યુમન ની સાઇઝ બને છે પણ મિલિયન્સ ઇઝ અ સંખ્યાત નંબર, ઇઝ અ કાઉન્ટેબલ નંબર. સમજાય? વેર ઇઝ અસંખ્યાત ઇઝ અ હ્યુજ નંબર વિચ કેનોટ બી પ્રોસેસ બાય હ્યુમન બ્રેન. એવા નંબરને અસંખ્યાત કહેવાય. એક સમજાય ને શું વાત ચાલે છે? કહેવાનો મતલબ શું છે કે એ નાનામાં નાનો જીવ જે છે એનાથી તમે મોટામાં મોટો જીવને પણ આમ મલ્ટીપ્લાય ઓલા એમાં મલ્ટીપલમાં કરો તો સંખ્યાત ગણો જ મોટો છે. સમજાય? સંખ્યાત ગણો જ મોટો છે. એટલે નાનામાં નાનો જીવ પણ અસંખ્યાત પ્રદેશ અને મોટામાં મોટો જીવ પણ અસંખ્યાત પ્રદેશ. ખ્યાલમાં આવે છે? લાસ્ટ ટાઈમ કોઈકને ક્વેશ્ચન
પ્રશ્ન હતો કે નાના માના નો જીવ તો એક પ્રદેશ હોવો જોઈએ ને, અસંખ્યા શું કામ? પણ એવું પોસિબલ જ નથી કે જીવ એટલું નાનું શ્રિંક થઈ જાય. એને મિનિમમ એટલી તો જગ્યા જોઈએ જીવને કે અસંખ્યાત પ્રદેશ એ રોકે. આટલું ક્લિયર છે? ઓકે, તો હવે આપણે આમાં આગળ વધીએ છે. તો અહીંયા ક્વેશ્ચન એ છે કે જો આપણે જીવને અસંખ્યાત પ્રદેશ વાળા કીધા તો એ અસંખ્યાત પ્રદેશ કહેવાથી જીવના ખંડ થઈ જાય છે. ખંડ થઈ જાય એટલે સમજાય છે કે જેવી રીતના ચોક છે, તો એ ચોક કેટલી સાઈઝ નો છે કે મે બી વન ઇંચ ઇન સાઈઝ, અને ઇટ ઇઝ મેડ અપ ઓફ એટમ્સ અને મોલિક્યુલ, રાઈટ? તો એને ટુકડા કરો તો ખંડ થઈ જાય. હું તોડી નાખું તો બે ટુકડા અલગ થઈ જાય છે. એવી જ રીતે જીવ આટલો મોટો છે તો એને ટુકડા કરો તો બે અલગ થઈ જાય ને. હા, સમજાય છે? ક્વેશ્ચન સમજાય છે કે સપોઝ જીવ આટલો મોટો છે એને ટુકડા કરી નાખે તો બે જીવ થઈ જાય કે નહીં? કેમ નો થાય? અખંડ. જેવી રીતના ફૂદગલમાં એક નાનામાં નાનું જે પરમાણુ છે એને કહેવાય ઇટ ઇઝ સચ એન એન્ટિટી વિચ કેનોટ બી ડિવાઇડેડ ઇન ટુ ટુ. ખ્યાલમાં આવે છે? એ એક અખંડ એન્ટિટી છે. હવે એવી જ રીતે જીવમાં કેવું છે કે દરેક જીવ ઇઝ અખંડ એન્ટિટી ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ સાઇઝ ઓફ ધ જીવ. દરેક જીવ અખંડ એન્ટિટી છે, એને બે ટુકડા કરી શકાતા નથી. ખ્યાલમાં આવે છે? એટલે ભલે અસંખ્ય પ્રદેશી હોવા છતાં પણ એમાં ભેદ પડતા નથી. જો આનો આન્સર વાંચે છે કે ના, કારણ કે આત્મા ક્ષેત્ર દ્વારા અખંડિત હોવાના કારણે તેના ખંડ થઈ શકતા નથી. બરાબર છે? હવે આગળ વધીએ કે જીવ પૂજગલ આકાશ અને કાળને બે બે ભેદમાં મૂકો, એટલે કે એને ક્લાસિફાય કરો. તો જીવ કેવા છે? બે ટાઈપના જીવ, કે એક અમુક સંસારી છે અથવા અમુક સ્થિત. હવે આમાં તો જીવને ક્લાસિફાય કરવાની અનેક પદ્ધતિઓ છે, અનેક પદ્ધતિઓ છે. આપણા શાસ્ત્રોમાં 20 અલગ અલગ પ્રકારે પદ્ધતિઓ આવે છે. 20 પ્રરૂપણા, નામ સાંભળ્યું છે ક્યારે? 20 અલગ અલગ પ્રકારે વિભાજન કરવાની પદ્ધતિ આવે છે આપણા શાસ્ત્રો. જેવી રીતના ગુણસ્થાન છે, પછી માર્ગણા. માર્ગણા એટલે કે ઇન્દ્રિય થી આપણે ગણીએ ને, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, એવી રીતના. પછી પર્યાપ્તિ છે, જીવ પર્યાપ્ત છે કે અપર્યાપ્ત છે. પ્રાણ છે, આપણે 10 પ્રાણ થી જીવીએ જેવું આપણે કહીએ ને મનુષ્ય, પણ જેમ જેમ નાના નાના જીવમાં જતા જાય તો પ્રાણ ઓછા જતા જાય. પછી સંજ્ઞા છે, 4 પ્રકારની સંજ્ઞા આવે, ઘણું બધું છે. ખ્યાલમાં આવે છે? એટલે આમ તો જીવને ક્લાસિફાય કરવાની અનેક પદ્ધતિઓ છે. સંજ્ઞા દ્રષ્ટિ છે કે નથી, ભવ્ય છે કે અભવ્ય છે. ખ્યાલમાં આવે છે? મતિ જ્ઞાન વાળો છે કે અવધિ જ્ઞાન વાળો છે કે કેવલ જ્ઞાન વાળો છે, એ રીતે અનેક રીતે કરી શકાય. અહીંયા તો બેઝિક વાત કરી છે, એટલે ખાલી બે પ્રકાર કીધા છે, સંસારી અને સ્થિર. આગળ હવે પરમાણુના પ્રકાર કેટલા છે? એમાં પણ બે પ્રકાર કીધા છે, સોરી, ભૂતગલના પ્રકાર કેટલા છે? તો પરમાણુ અને સ્તન. પરમાણુ અને સ્તન, ફરીથી ભૂતગલને પણ અલગ અલગ રીતે ભેદ પાડી શકાય છે. જેવી રીતના કે આપણે પાછળ જોશું જે સ્કંદ છે ને, તો 6 પ્રકારના સ્કંદ હોય છે. 6 પ્રકારના સ્કંદ છે. ઇફ આઈ રાઇટ ઇટ ડાઉન, ઇટ વિલ બી ઈઝીઅર. સ્થૂળ એટલે કોર. આ જે સ્થૂળ શબ્દ છે, સ્થૂળ શબ્દ નો ઇંગ્લિશ મિનિંગ ઇઝ કોર. આપણે કહીએ ને કોર્સ અને ફાઇન, એવું આપણે કહીએ ને. તો કોર્સ, કોર્સ મતલબ વેરી બિગ. સ્થૂળ સ્થૂળ એટલે વેરી બિગ. પછી શું છે? સ્થૂળ સૂક્ષ્મ. સ્થૂળ સૂક્ષ્મ એટલે ઇટ ઇઝ સ્મોલર ધેન ધીસ વન. પછી છે સૂક્ષ્મ સ્થૂળ. અહીંયા રહી ગયો ને, અહીંયા રહી ગયો સ્થૂળ. ઓકે, સ્થૂળ સ્થૂળ, પછી સ્થૂળ, પછી સ્થૂળ સૂક્ષ્મ, સૂક્ષ્મ સ્થૂળ, સૂક્ષ્મ અને સૂક્ષ્મ સૂક્ષ્મ. ખ્યાલમાં આવે? આ રીતના 6 પ્રકારના, ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ સ્કંદ, ધેર આર 6 ટાઈપ. સી, વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. સ્થૂળ સ્થૂળ એટલે એનીથિંગ વિચ ઇઝ સોલિડ. એનીથિંગ વિચ ઇઝ સોલિડ એ સ્થૂળ સ્થૂળ જેવી રીતના કે આ માઇક છે, આ સ્પીકર છે, કાચ આદિ બધું, દીઝ આર ઓલ સ્થૂળ સ્થૂળ. સમજાય છે? એનીથિંગ વિચ ઇઝ લિક્વિડ એ સ્થૂળ. પાણી છે, મર્ક્યુરી છે, દીઝ આર ઓલ સ્થૂળ. સ્થૂળ સૂક્ષ્મ એટલે ગેસિયસ, પણ એવા ગેસિયસ વિચ કેન બી સીન વિથ ધી આઈઝ, વિચ કેન બી સીન વિથ આઈઝ, એવા ગેસીસ. જેવી રીતના આપણે કહીએ ને કે વોટર વેપર સ્ટીમ અથવા તો ઓલા અમુક ફ્યુમ્સ હોય છે વિચ કેન બી સીન, પછી અમુક એવા છે જે દે આર ગેસીસ બટ નાઉ દે કેન નોટ બી સીન બટ દે કેન બી નોન બાય અધર ઇન્દ્રિય. જેવી રીતના કે અવાજ, અવાજ છે સ્પર્શ નહીં, અવાજના પરમાણુઓ, સુગંધના પરમાણુઓ, દે કેન બી સીન, they are finer than our eyesight, but they are still, we can know them using other indriya. Kalma avache? Then, sukshma, એટલે કે કારમાણ વર્ગના, જે આપણે કર્મ પરમાણુ આદિ છે ને, કર્મ પરમાણુ આદિ, they are સૂક્ષ્મ, કે એ આપણને કોઈ ઇન્દ્રિયથી જણાતા નથી ને. કર્મ આપણને અહીંયા હોવા છતાં એક પણ ઇન્દ્રિયથી જણાતા નથી, એટલે એનાથી પણ સૂક્ષ્મ છે. અને સૂક્ષ્મ સૂક્ષ્મ એટલે કેવા, કે મેબી જસ્ટ બે પરમાણુઓનો સ્કંદ, ત્રણ પરમાણુઓનો સ્કંદ, તો દે આર મચ 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 સ્મોલર. હાલમાં આવે છે? તો આપણે રીતે એક ક્લાસિફિકેશન કરી શકે. પછી જેમ દેર આર અધર ટાઈપ ઓફ ક્લાસિફિકેશન, વર્ગણાઓ નામ સાંભળ્યું છે? વર્ગણા, કારમાણ વર્ગણા, તેજસ વર્ગણા, ભાષા વર્ગણા. આ વર્ગણાઓ શું છે? કેટલા પૂજગલો મળીને સ્કંદ બને છે એનાથી વર્ગના નામ પડે છે. આપણે જરા 23 સબ્જેક્ટ, સો વી વિલ નોટ ગો ઇન ડિટેલ. ખ્યાલમાં આવે છે? કારણ કે પૂજગલને પણ ક્લાસિફાય કરવાની જરા મેની મેની મેથડ. અહીંયા આપણે સામાન્ય જોઈએ છે કે પરમાણુ છે અથવા સ્કંદ. આગળ વધીએ. આકાશ કેવું છે? કે લોકાકાશ અથવા અલોકાકાશ. આકાશને ક્લાસિફાય કરવાની આના સિવાય બીજી કોઈ મેથડ નથી. કાં તો લોકાકાશ છે કા અલોકાકાશ. ખ્યાલમાં? અને કાળમાં કયું છે? નિશ્ચય કાળ અથવા વ્યવહાર કાળ. સી, વ્યવહાર કાળમાં યુ કેન ક્લાસિફાઈ મેની ડિફરન્ટ વેઝ, કે કલાક, મિનિટ આદિ આદિ. અથવા તો આપણા જે ધાર્મિક યુનિટ છે ને, ઘડી, મુહૂર્ત, અંતર્મુહૂર્ત, સમજાય છે, પક્ષ, એનાથી પણ તમે ક્લાસિફાય કરી શકો. પણ નિશ્ચય કાળ શું છે? એ કાળાનો, એ તો એવું ને એવું છે, એના દેર ઇઝ નો ફર્ધર ક્લાસિફિકેશન. જગતમાં સૌથી મોટું દ્રવ્ય કયું છે? સાઈઝ વાઇઝ આકાશ, કેમ કે લોક અને અલોકમાં બધે જ ફેલાયેલું છે. આગળ, આત્મા એટલે કે જીવને શરીર હોય, અને હોય તો કેવું હોય? જીવને શરીર છે, જો શરીર કહેતા આપણે શું જાણીએ છે? શરીર કહેતા આપણે જે પૂતગલ પરમાણુ થી બનેલું આ જે શરીર છે એ આપણે જાણીએ છે. તો એવું જે શરીર આત્માને છે તો નથી, બરાબર? આવું શરીર તો આત્માને નથી. તો આત્માને શરીર કહેતા શું ફરક, મતલબ શું થાય છે? કે આત્મા તેનાથી બનેલો છે. જો એ રીતે વિચાર કરીએ તો આત્મા તેનાથી બનેલો છે, કે આત્મામાં અનંત ગુણો ભરેલા છે ને, તો એ જ્ઞાન ગુણ, દર્શન ગુણ આદિ થી ભરેલો આત્મા છે ને, તો એ જ જ્ઞાનમય એનું શરીર છે, એવું પણ કહી શકાય. સમજાય છે? આત્મા જ્ઞાન આદિ ગુણો થી ભરેલો છે, એટલે આત્માને જ્ઞાન શરીરી એવી પણ સંજ્ઞા કહેવાય છે. શરીર એટલે આપણે કોમન, આપણે કોમન ઓલામાં કહીએ કેવી રીતના છે કે ભાઈ પૂતગલથી બનેલું શરીર, તો એવું તો શરીર આત્માને છે જ નહીં. પણ એ કોમન વર્ડના મિનિંગથી પાર આપણે જઈએ, એકચ્યુઅલ મિનિંગમાં જ્ઞાન શરીરી પણ આત્માને કહી શકાય. જો અહીંયા શું અર્થ લખે છે? નિત્ય ચૈતન્યમય અનંત ગુણોનો સમૂહ, આત્મામાં અનંત ગુણો ભરેલા છે ને, ચેતના આદિ અનંત ગુણો, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, સુખ આદિ ગુણોનો સમાહાર છે, એ આત્માનું વાસ્તવિક શરીર છે. કે આત્મામાં મેઇન તો એ જ ભરેલું છે, આ બધા ગુણો ભરેલા છે, તેથી આત્માને જ્ઞાન શરીરી કહી શકાય છે અથવા તો કહે છે. સંયોગરૂપ જે જળ શરીર છે તે ખરેખર આત્માનું શરીર નથી,
પણ પૂજગલ નું છે તેથી જળ શરીર ને પૂજગલ આપતી કઈ કરેલી છે. ખ્યાલ માં આવે? ચલો આગળ. હવે જો આત્મા ને જ્ઞાન શરીર કહેવાય તો આત્મા માં અવયવ કયા છે? અવયવ એટલે આપણે અંગ કહીએ ને, પાર્ટ, આપણે હાથ પગ આપણા અંગ છે ને. તો જે જ્ઞાનાદી ગુણો ભરેલા છે એ ગુણો ને જ આત્માના અંગ કહેવાય છે. ખ્યાલ માં આવે? આ એક ખાલી કહેવાની અલગ, એક આપણે એમ કહીએ ને કે ફિગરેટિવ લેંગ્વેજ હોય ને કહેવાની, એ અલગ ફિગરેટિવ ભાષા છે કહેવાની. દરેક આત્મા ને તેના જ્ઞાનાદી અનંત ગુણો છે અને દરેક ગુણ પરમાર્થ આત્માનો અવયવ છે અને આત્મા અવયવી છે. અવયવી ને અવયવ એટલે શું? સી ઇટ ઓન્લી લેંગ્વેજ ઇઝ વેરી કોમ્પ્લિકેટેડ, પણ એવી રીતના ધીસ ઇઝ ફૂલ બોડી અને હેન્ડ ઇઝ અ પાર્ટ ઓફ ધ બોડી એમ આપણે કહીએ ને. એવી રીતના આત્મા શબ્દ ને અવયવી, અવયવ ગુજરાતી લેંગ્વેજ અવયવ ઇઝ પાર્ટ, એક અંગ એને અવયવ કહેવાય. તો અવયવી એટલે અંગ નો, બધા અંગો નો સમૂહ એને અવયવી, એટલે આત્મા ને અવયવી કહેવાય છે. આવી રીતના સેમ ઘણા શાસ્ત્રમાં ઘણા આવા શબ્દ આવે છે કે આત્મામાં જ્ઞાન ગુણ છે, દર્શન ગુણ છે, શ્રદ્ધા ગુણ છે. તો આ ઇન્ડિવિજ્યુઅલ કહેતા ગુણો છે. તો આત્મા કેવો છે? ગુણી છે, ગુણો નો સમૂહ ગુણી છે. સમજાય છે? કીધો રખો ભાઈ. બરાબર છે? આગળ વધીએ. ઓકે, જો હવે સેકન્ડ પોઈન્ટ પણ છે કે એક અપેક્ષા એ ભાવ અપેક્ષા એ કહીએ તો જ્ઞાન આદિ ગુણો છે એ આત્માના અવયવ છે. દ્રવ્ય અપેક્ષા એ કહેતા ક્ષેત્ર અપેક્ષા એ દરેક આત્માને પોતાના અખંડ અસંખ્ય પ્રદેશ છે. તેમાંનો એક એક પ્રદેશ આત્માનો અવયવ છે. પણ જળ શરીરના હાથ પગ વગેરે જીવના અવયવ નથી, એ જળ શરીરના અવયવો છે. એટલે અહીંયા શું કહેવા માંગે છે કે સપોઝ હ્યુમન બોડી છે, હ્યુમન બોડી છે ને, તો અહીંયા આંખ છે, કાન છે, નાક છે. તો આંખ, કાન, નાક થી આપણને જણાય છે. જીવને કેનાથી જણાય છે? કે પોતાના જ્ઞાનથી જણાય છે. પણ એ જ્ઞાનથી જણાવવા છતાં જેવી રીતના આપણા ઘરમાં વિન્ડો હોય ને, વિન્ડોમાંથી બહારનું દેખાય છે, એવી રીતના આ બધી વિન્ડોઝ છે ને. તો આ શરીરના અંગ કયા કહેવાય? અવયવ કયા કહેવાય? આંખ, કાન ને નાક. અને આત્માનો અવયવ કયો કહેવાય? કે એ આંખ, એ આંખની એ જ્ઞાન ગુણ તો કહેવાય, દેટ ઇઝ વન એંગલ ઓફ સેઇ. નાઉ આઈ એમ યુઝિંગ અ ડિફરન્ટ એંગલ ઓફ સેઇ. કે આંખમાં રહેલા આત્માના પ્રદેશ એ જ્ઞાન, એ ચક્ષુ જ્ઞાન રૂપી આત્માનો અંગ છે. સમજાય? કાન ના એરિયામાં રહેલા આત્માના પ્રદેશો. નાઉ ઇટ ઇઝ ફ્રોમ ધી પર્સ્પેક્ટિવ ઓફ કયા પ્રદેશથી આત્માને જણાય છે. ઓલું કયા ગુણો ભરેલા છે, દેટ ઇઝ અનધર એંગલ. હવે કયા પ્રદેશોથી જણાય છે? તો અહીંયાના આત્માના પ્રદેશો, અહીંયાના આત્માના પ્રદેશો, અહીંયાના આત્માના પ્રદેશો. તો એ પણ આત્માના દ્રવ્ય અંગ છે. આ જે છે એ આત્માનો અંગ નથી, એ શરીરનો અંગ છે. પણ ત્યાં રહેલા આત્માના પ્રદેશો એ આત્માનો અંગ છે. ખ્યાલમાં આવે છે? ખ્યાલ આવે છે કે કન્ફ્યુઝ થઈ ગયા? ઓકે, આગળ વધીએ. જો હું વાંચું છું આમાં, નેક્સ્ટ ક્વેશ્ચનમાં એવું બહુ ડિટેલ્સ નથી. આ ઉપરથી સિદ્ધાંત શું સમજવો? કે જીવ સદાય અરૂપી હોવાથી તેના અવયવ પણ સદાય અરૂપી છે. તેથી કોઈ કાળે નિશ્ચયથી કે વ્યવહારથી હાથ પગ વગેરે ચાલવવા, સ્થિર રાખવા આદિ પરદ્રવ્યની કોઈ પણ અવસ્થા જીવ કરી શકતો નથી. આપણે આગળ આવશે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. આ જૈન ધર્મનો મહા સિદ્ધાંત છે. જે આપણે હમણાં ગુણનું ચેપ્ટર જોશો ને દ્રવ્ય પછી, એમાં બધું આવશે. તો એક દ્રવ્ય જો બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી, તો એનો મતલબ કે જીવ શરીરનું કાંઈ કરી શકતું નથી. આમ પદાર્થોની સ્વતંત્રતાનો નિર્ણય કરે તો જ જીવ પરથી ભેદ વિજ્ઞાન કરીને જ્ઞાતા સ્વભાવની શ્રદ્ધા કરી શકે અને જ્ઞાતાપણે રહી શકે. શાસ્ત્રમાં આત્માને વ્યવહારે શરીર આદિના કર્તાપણાનું કથન આવે છે. એટલે શાસ્ત્રમાં શું કહેવાય? મેં આંખથી જાણ્યો એવું કહેવામાં આવે છે. પણ એ કહેવાની વસ્તુ અલગ છે. અને ત્યાં એમ સમજો કે ભાઈ શરીર ભિન્ન અને આત્મા ભિન્ન અને હું આત્માથી જાણું છું, એ માન્યતાની વસ્તુ અલગ છે. માનવાનું આમ, પણ આટલું લાંબુ લાંબુ દર વખતે કહી ના શકાય. એટલે કન્ટી લાઈફ માં એમ જ કહેવાય કે હું આજથી જવાનું છું. સમજાય છે? હા, નિમિત્ત ની મુખ્યતાથી કથન આવે છે, પણ નિમિત્ત ની મુખ્યતાથી કઈ કાર્ય થતું નથી એમ વ્યવહાર કથન નો અભિપ્રાય જાણવો. હવે નિમિત્ત શું છે? નિમિત્ત શું છે કોઈને ખ્યાલ છે? જો કોઈ પણ કાર્ય થાય ને, કોઈ પણ કાર્ય એટલે એની એક્શન દેટ હેપન, તો ત્યારે પાંચ વસ્તુ કમ્પલસરીલી હોવી જોઈએ. પાંચ વસ્તુ કમ્પલસરી હોવી જોઈએ. એક તો એ કાર્ય થવાનો યોગ્ય કાળ હોવો જોઈએ. એ ટાઈમે કાર્ય થવાનું હતું તો થયું. એ જે કાર્ય થયું એ ફિનોમિનાનું હેપન થવું જોઈએ. એ ફિનોમિના પોતે થઈ ને, દેટ ઇઝ કોલ્ડ હોનહાર. જે ટાઈમે થયું એને કહેવાય કાળ લગતી. પણ જે સબસ્ટન્સ માં એ એક્શન થઈ એને કહેવાય સ્વભાવ. સ્વભાવ તો સ્વભાવ, પછી કાળ લબ્ધી, હોનહાર, પુરુષાર્થ. એટલે એ કાર્ય થવા માટે જે પણ એફર્ટ લાગવી જોઈએ, એ એફર્ટ અને નિમિત્ત. નિમિત્ત એટલે કે એ કાર્ય થાય ત્યારે એની આજુબાજુના યોગ્ય સર્કમસ્ટાન્સીસ. જસ્ટ ફોર એન એક્ઝામ્પલ, આપણે શાસ્ત્રમાં જો કુંભાર ઘડો બનાવે છે ને, એના ઘણા બધા એક્ઝામ્પલ છે. આઈ એમ ગિવિંગ અ સ્લાઇટલી ડિફરન્ટ એક્ઝામ્પલ કે સપોઝ આ ચોક થી મેં આ લીટી કરી, તો ધી એક્શન, વોટ ઇઝ ધી એક્શન? એક લાઈન ડ્રો થઈ, એક લાઈન ડ્રો થઈ, દેટ ઇઝ એક્શન. તો એને અહીંયા કહેવાય છે હોનહાર. બરાબર? હવે જયારે મેં ડ્રો કરવાનો નિર્ણય કર્યો, તો મારા દિમાગમાં કઈ હતું નહીં કે આટલી જ લાઈન ડ્રો કરીશ કે આટલી કરીશ કે આટલી કરીશ, રાઈટ? તો ઇટ જસ્ટ આપણને કે એટલી લાઈન થઈ. તો જે ટાઈમે એ લાઈન થઈ એને કહેવાય કાળ લગતી. બરાબર? એ લાઈન થવા માટે એફર્ટ શું જોઈએ? વ્યવહાર થી એફર્ટ શું જોઈએ કે આ ભાઈ આ ચોક અહીંયાથી ઉપાડીને હું અહીંયા લાવ્યો અને મેં આમ લાઈન ડ્રો કરી. સમજે? આ વ્યવહાર થી. અને એના સિવાય આ સબસ્ટન્સ થી શું એફર્ટ જોઈએ? કે ભાઈ એનો એવો સુટેબલ સ્વભાવ હોવો કે એનાથી લાઈન ડ્રો થાય. હવે મોઇસ્ટ ચોક હોય તો એનાથી અલગ ટાઈપની લાઈન ડ્રો થાય ને, ડ્રાય ચોક હોય તો અલગ ટાઈપની થાય. પછી એક બધી પાર્ટી પેન વાળી પેન હોય તો એનાથી અલગ ટાઈપની લાઈન ડ્રો થાય. આવી લાઈન ડ્રો થવી એ આ દ્રવ્ય નો પુરુષાર્થ છે. ગુણ છે, સ્વભાવ પણ છે. એનો સ્વભાવ પણ એવો જ છે કે એનાથી આવી લાઈન ડ્રો થાય છે. પણ આ વર્તમાન કાળમાં એનાથી આવી લાઈન ડ્રો થઈ એ જ એનો પુરુષાર્થ છે, એ જ એનો સ્વભાવ છે. અને હું કોણ છું? કે હું નિમિત્ત છું. નિમિત્ત એટલે શું? કે એ લાઈન જયારે ડ્રો થઈ ત્યારે એની આજુબાજુ જે એવું કારણ હોય જેના પર આરોપ આપી શકાય કે આને લાઈન ડ્રો કરી, એવી વસ્તુને નિમિત્ત કહેવામાં આવે છે. આનું ડિટેલ ઘણું છે, આપણે અલગથી ક્યારેક જોયું. આગળ વધી જો. હવે સાઈઝમાં આવે છે, સાઈઝમાં આવે. કયા દ્રવ્યના કેટલા પ્રદેશની સાઈઝ હોઈ શકે એ આપણે આમ તો જોઈ લીધું. ફરીથી કે જીવ દ્રવ્ય, ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય, આ ત્રણ જીવ, આ ત્રણ પદાર્થની કેટલી સાઈઝ હોઈ શકે મેક્સિમમ? ધર્મ અને અધર્મ દ્રવ્ય ની સાઈઝ કેટલી છે? કે આખા લોક ની જેટલી સાઈઝ છે એટલી છે. આકાશ ની કેટલી છે? લોક અને અલોક છે. કાળ ની કેટલી સાઈઝ છે? એક પ્રદેશ છે. જીવ ની કેટલી સાઈઝ છે? અસંખ્યાત પ્રદેશ, રાઈટ? તો મિનિમમ અસંખ્યાત ઇઝ વેરી વેરી સ્મોલ, અને મેક્સિમમ અસંખ્યાત ઇઝ હાઉ બિગ? જેટલું લોક, આકાશ ની જેટલું લોક છે એટલી. આકાશ ઇઝ મચ બિગર ધેન દેટ, પણ લોક ની અંદર જેટલી સાઈઝ સ્પેસ છે એટલું ઇઝ ધ મેક્સિમમ સાઈઝ ઓફ અ જીવ. અને પુદગલ ની કેટલી સાઈઝ હોઈ શકે? ધીસ ઇઝ સ્લાઇટલી ટ્રિકી. લોક હોઈ શકે, રાઈટ? સી, પુદગલ દ્રવ્ય ની પણ મેક્સિમમ સાઈઝ કેન બી ઓફ દેટ ઓફ ધ લોક, આખા લોક જેવી. પણ અહીંયા કાઉન્ટિંગ કેવી રીતના થાય છે? એરિયા થી, એટલે નંબર ઓફ પ્રદેશ થી નથી થતું, નંબર ઓફ પૂજગલ પરમાણુ થી થાય. કાઉન્ટિંગ નંબર ઓફ પૂજગલ પરમાણુ છે. તો પૂજગલ ની સાઈઝ કેટલી હોઈ શકે? કે કાં તો એક એક પરમાણુ ની પણ હોઈ શકે. સોરી, આઈ નીડ ટુ ધેન એક્સપ્લેન ઇટ અગેન. એક મિનિટ.
આખી આ લોક છે.
બરાબર.
હવે ઇમેજિન કરો કે આપણે એક પૂજગલ પરમાણુ લીધું તો એની સાઈઝ કેટલી છે? એક પ્રદેશ છે. રાઈટ. એક પૂજગલ પરમાણુ ની સાઈઝ કેટલી? એક પ્રદેશ. હવે મેં બે પૂજગલ નો સ્કંદ લીધો અથવા ત્રણ નો લીધો કે ચાર નો લીધો તો આની સાઈઝ કેટલી હોય શકે? આપણે લાસ્ટ ટાઈમ વાત થઈ હતી, જો ચાર આપણે પરમાણુ લઈએ ને તો એની સાઈઝ એક બે ત્રણ અથવા ચાર પ્રદેશ હોય શકે. સમજાય છે? કેમ કે આકાશમાં એવી શક્તિ છે કે અનેક પૂજગલોનો કદ એક જ પ્રદેશમાં સમાઈ શકે, એકબીજા પર સુપર ઇમ્પોઝ થઈ. ફોર એક્ઝામ્પલ, આપણે લાઈટ ચાલુ હોય છે એક જ રૂમમાં, તો એક લાઈટ ચાલુ છે અને બીજી લાઈટ ચાલુ છે, એક લાઈટ ના જેટલા પરમાણુ છે એ પણ એ આખા રૂમ ને લિટ કરે છે, બીજી લાઈટ ના પરમાણુ પણ આખા રૂમ ને લિટ કરે છે, તો એરિયા વાઇઝ બે પરમાણુ એક જ રૂમ માં આવી જાય છે. આ તો બહુ સુર એક્ઝામ્પલ છે, પણ એવી જ રીતે જેટલા પૂજગલ પરમાણુઓ છે ને એમાં એવી કેપેબિલિટી છે, પૂજગલમાં પણ કેપેબિલિટી છે ને આકાશમાં પણ કેપેબિલિટી છે કે એક જ એરિયામાં સમાઈ શકે. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? તો હવે સપોઝ આપણે આવા અસંખ્યાત પૂજગલ પરમાણુ લઈ લઈએ તો વોટ ઇઝ ધી ઓપ્શન? એક થી લઈને અસંખ્યાત સુધી બધા જ ઓપ્શન અવેલેબલ છે. ખ્યાલમાં આવે છે? એક થી લઈને અસંખ્યાત સુધી બધા ઓપ્શન અવેલેબલ છે. હવે એવી રીતના કે આ નાનો ટુકડો હું લો વાટલો તો આમાં અસંખ્યાત પરમાણુ હશે. ખ્યાલ આવે છે? અત્યારની આટલી જગ્યા રોકે છે, પણ જો ગેસિયસ થઈ જાય તો ઘણી બધી જગ્યા રોકી લે છે. સમજાય છે? ખ્યાલ આવે? ઓકે. હવે સપોઝ હું અનંત પરમાણુ લઉં, અનંત પરમાણુ તો કેટલી જગ્યા રોકશે? હા, એક પણ રોકી શકે, સંખ્યાત પ્રદેશ પણ રોકી શકે, અસંખ્યાત પણ રોકી શકે અને અનંત પણ રોકી શકે. પણ જો સમજો થોડું કે અનંત પ્રદેશ કયા એંગલથી કહેવાય છે, કે સપોઝ એ પરમાણુઓને મેં છૂટા કર્યા આમ ખેંચીને તો અનંત કાઉન્ટિંગમાં આવે છે, એટલે અનંત કાઉન્ટિંગમાં આવે છે એટલે ટેકનિકલી લોકમાં કેટલી જગ્યા છે? અસંખ્યાત જ જગ્યા છે, અનંતની જગ્યા નથી. અને લોકની બહાર તો પૂજગલ જઈ શકે નહીં. સમજાય છે? ફરીથી, પૂજગલ પરમાણુ જે છે એ લોકની બહાર તો જઈ શકે નહીં, કેમ કે લોકની બહાર ખાલી આકાશ જ છે, બીજું કઈ નથી. તો લોકની અંદર કેટલી જગ્યા છે? અસંખ્યાત પ્રદેશની જગ્યા છે. પણ બે લીધા છે અનંત પરમાણુ, જેવી રીતના શરીરમાં અત્યારના અનંત પરમાણુ જોડાયેલા છે. ખ્યાલમાં આવે ને? એ અનંત પરમાણુ અત્યારમાં કેટલી જગ્યા રોકે છે? કે આટલા શરીર આકાર અસંખ્યાત પ્રદેશ રોકે છે. ખ્યાલ આવે છે? પણ એ જ અનંત પરમાણુ જયારે આ શરીર નાનું હતું ત્યારે એકલા પ્રદેશ રોકતા હતા ને, તો એકલામાંથી હવે ના હોય એટલે એક્સપાન્ડેડ. એક્સપાન્ડેડ એટલે કે એરિયા વાઇઝ એટલે એક્સપાન્ડેડ, પરમાણુ વાઇઝ એટલે નહીં થશે. ખ્યાલ આવે છે? એવી રીતે અનંત પરમાણુ કાં તો એક પ્રદેશમાં પણ આવી શકે, પાંચ માં આવી શકે, દસ માં આવી શકે, એક લાખ માં આવી શકે, અસંખ્યમાં આવી શકે અને હાઇપોથેટિકલી અનંતમાં આવી શકે. પણ અહીંયા અનંત જગ્યા નથી, જગ્યા અસંખ્યાત છે. સમજાય છે આખું વર્ણન? ઓકે. જો આ ક્વેશ્ચન નો આન્સર વાંચું છું, કયા દ્રવ્યને કેટલા પ્રદેશ છે? તો જીવ, ધર્મ અને અધર્મ અને લોકાકાશને અસંખ્ય પ્રદેશ છે. આકાશને બે માં ડિવાઇડ કરી નાખ્યું, લોકાકાશ અને અલોકાકાશ. પૂજગલને સંખ્યાત, અસંખ્યાત અને અનંત એ પ્રમાણે ત્રણ પ્રકારના પ્રદેશ છે. અને પરમાણુને અલગ કરી નાખ્યું, પરમાણુને એક પ્રદેશ છે. બરાબર. અને કાળ દ્રવ્ય અને પૂજગલ પરમાણુ એ એક પ્રદેશી છે. અને આમ આકાશ અનંત પ્રદેશી છે. ઓકે. હવે આપણે છે ને અહીંયા જ સ્ટોપ કરીએ છીએ આજે, કેમ કે આના પછી થોડો અલગ ટોપિક ચાલુ થાય છે કે જીવમાં સંકોચ વિસ્તાર શક્તિ છે તો મેક્સિમમ કેટલો એક્સપાન્ડ થઈ શકે, આખા લોક પ્રમાણે ક્યારે એક્સપાન્ડ થાય, તો કેવલી સમુદ્ર થાય ત્યારે. કઈ કેવી સમુદ્રાત શું છે એ બધા ડિટેલમાં આપણે જશું તો થોડું ટાઈમ લાગશે, એટલે એ આપણે નેક્સ્ટ ટાઈમ ઉપર રાખીએ છીએ. આટલા સુધી કોઈને કઈ ક્વેશ્ચન છે? ઓકે, તો આપણે 41 સુધી આજે થયા છે, 42 થી આપણે આગળ વાંચશું. જીનવાણી સ્તુતિ કરીએ છીએ.
હે જીનવાણી ભારતી તોહી જપો દિન રે, જો તેરી શરણ ગ્રહે તો પાવે સુખ છે, જા વાણી કે જ્ઞાન સે સૂજે લોકાલુ, સો વાણી મસ્તક નમો સદા દે તમો.
બોલો જીનવાણી માત નો જય.